તારીખ 3/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 813 અને 814 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 476
એવો ઉપદેશ એટલા માટે છે કે ખરેખર તે પદાર્થો કોઈ પણ પદાર્થો આત્મા અને સુખરૂપના કારણ નથી. આત્માને સુખ થાય તો કોઈ પર પદાર્થ માંથી થાય છે, પર પદાર્થને લઈને થાય છે. એવી જે સુખની કલ્પના કરવી એને જૂઠ કહ્યું છે. શું કહ્યું છે? જગતમાં જીવ અન્ય પદાર્થને વિશે સુખ અને દુઃખની કલ્પના કરીને જૂઠથી રાગી દ્વેષી થાય છે, અને એ રાગી દ્વેષી થતા એને દુઃખ થાય છે, નવા જન્મ મરણ થાય છે. એ જન્મ મરણ થી છોડાવવા માટે આ ધર્મ છે, પુણ્ય કરવા માટે આ ધર્મ નથી. કેમ કે પુણ્ય કરીશ તો હોનાની બીડી અને પાપ કરીશ તો લોઢાની બીડી તને મળશે, પણ બંધન થશે. બેડી થશે એટલે બંધન. જન્મ મરણ અને સંસાર અને સંસારના ચારે ગતિના દુઃખથી છોડાવવા માટે આત્માનો ધર્મ છે, અને તે આત્માનો ધર્મ કેવો છે કે જ્ઞાતા દ્રષ્ટા રહેણી એવો આત્માનો ધર્મ છે. એવો નિર્ણય થયો, એવો અનુભવ થયો, જ્ઞાતા દ્રષ્ટાપણાનું પ્રતીક થઈ જ્ઞાન થઈ તે ધર્મ છે. તે ધર્મ ત્રિકાળી સ્વભાવને એમાં તે ધર્મનો પર્યાય ત્રિકાળી સ્વભાવમાં અભેદતા સાધતો હોવાથી ત્રિકાળી સ્વભાવને ધર્મ કહ્યો છે. અહીંયા જે પ્રકરણ ચાલે છે તે વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમ કહેવાનું પ્રકરણ ચાલે છે. એટલે ધર્મ તો પર્યાયમાં થાય છે, પર્યાયમાં થાય છે એ વાત નહીં. અહીંયા વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ કેવો છે કે જ્ઞાતા દ્રષ્ટા પણે જ્ઞાતા દ્રષ્ટા વસ્તુનો સ્વભાવ છે. અવસ્થામાં જ્ઞાતા દ્રષ્ટા પણ થાય એ પરિણમન છે, એ પર્યાય ધર્મ છે. એ પર્યાયમાં ધર્મ થાય છે એ ધર્મની વાત નથી. એટલે કે એવો ભેદ પાડીને અહીંયા ધર્મની વાત નથી લેવી. કેમ કે તે ભેદ વિવિક્ષામાં જાય છે. પર્યાય નો ધર્મ જુદો પાડે એવી અહીંયા વાત નથી લેવી. ધર્મની પર્યાય ત્રિકાળી સ્વભાવમાં અભેદ થાય ત્યારે એને ધર્મ થાય છે, ધર્મ સમજાય છે. કેમ કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. એમ વસ્તુના સ્વભાવમાં એટલે જ્ઞાન દર્શન સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટાપણે થઈને અભેદ રહીને અભેદતા સાધીને આખા પદાર્થને ધર્મ છે એમ કહેવામાં આવે છે. એમાં એકલી પર્યાયને જુદી પાડીને ભેદ વિવિક્ષાથી ધર્મ કહેવો નથી. તે પર્યાયની અભેદતા દ્રઢ સ્વભાવમાંથી એમ ગણીને એને ધર્મ કહેવાય છે. કેમ કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. એટલે વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમાં અભેદ વિવિક્ષા સાથે લેવી છે. અથવા બીજી રીતે એને કહીએ તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમ વસ્તુનો સ્વભાવ ક્યાંય પડ્યો રહે અને પર્યાય ક્યાંય ઊંધી ચાલે એને ધર્મ કહેતા નથી. વસ્તુનો સ્વભાવ જે ધર્મ છે એ ધર્મને માને તેને ધર્મ કહીએ. સ્વભાવને માને તેને ધર્મ કહીએ. અભેદ વિવિક્ષા છે એમાં માન્યતા અને સ્વભાવ બંને આવી જાય છે. માણસ એમ છે ને અમે આમને માનીએ છીએ. માનીએ છીએ ક્યારે? કે એને અનુસરે ત્યારે અનુસરે ને એને માનીએ છીએ, બે વાતને મેળ થાય છે. એમ પર્યાય ધર્મને અનુસરે નહીં, પર્યાય વસ્તુના સ્વભાવને અનુસરે નહીં. વસ્તુનો સ્વભાવ કહો કે ધર્મ કહો, એને અનુસરે નહીં તો એને વસ્તુનો સ્વભાવ કે ધર્મ એમ લાગુ પડતો નથી. તેમ વસ્તુના સ્વભાવને એકો રાખે અને માત્ર દક્ષિણ ચારિત્રની વાત કર્યા કરે કે આ ધર્મ છે, એવી ભેદ નિરીક્ષા વાત નથી. એનો નિષેધ કર્યો છે. પર્યાય અભેદ થાય એવી વાત કરવી છે. વ્યાખ્યામાં ગંભીરતા કરી વસ્તુનો સ્વભાવ કે ધર્મ એમ કરતા સ્વભાવ સ્વભાવનું અવલંબન બે એક સાથે મૂલ્યું છે. ધર્મ કહીને વસ્તુનો સ્વભાવ તો જે છે તે છે અનંત ગુણો, પણ એને ધર્મ કહીને એમ કહેવું છે કે સ્વભાવ અને સ્વભાવની અભેદતા સાથે સાથે લઈ લીધી છે. એવી અભેદ દીક્ષાનું આ કથન છે. માત્ર પર્યાયમાં ધર્મ થાય છે એટલા પૂરતી ધર્મની વાત જુદી ભેદ પાડીને કહેવી નથી. આમ પણ એટલો એની અંદર ઉનાદ છે. જેમ ગોળનો ગળપણ, મીઠાનો ખારો, અખીલનો કડવો અને લીંબુનો ખાટો સ્વભાવ છે, એમ દરેક સ્વભાવની સાથે તે પદાર્થને જોડ્યા છે. ગળપણ સાથે ગોળને, ખારા સાથે મીઠાને, કડવા સાથે અફીણને, ખટાશ સાથે લીંબુને. એટલી પર્યાય નથી લીધી એમ. પદાર્થનું પરિજ્ઞાન, આખા પદાર્થનું પરિજ્ઞાન તેના મુખ્ય સ્વભાવ પૂર્વક કરવામાં આવે છે. એમ આત્મ પદાર્થનું જ્ઞાન, આત્માનું જ્ઞાન દર્શન સ્વભાવ છે એ રીતે કરવામાં આવે છે. પણ આખા આત્મામાં અભેદતા સાધી છે. ન તો જ્ઞાન દર્શન ના ગુણભેદ જોવા છે કે ન તો જ્ઞાન દર્શન ના પર્યાય ભેદ પણ જોવા છે. એ રીતે અભેદ અભિરીક્ષાથી વસ્તુનો સ્વભાવ કે ધર્મ છે એમ કહેવાય છે. અથવા જ્યાં વસ્તુનો સ્વભાવ કે ધર્મ છે એમ કહ્યું છે ત્યાં માત્ર સ્વભાવ નથી દર્શાવ્યો, માત્ર પર્યાય નથી દર્શાવી, પણ બંને પર્યાય ગ્રહમાં અભેદતા સાધે છે એવી અભેદ વિવિક્ષાથી ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું. આ રીતે વસ્તુનો સ્વભાવ વસ્તુ સાવો ગંભો એમાંથી આત્મ કાયદો વસ્તુનો સ્વભાવ અનંતમય અને આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય જેને ધર્મ કહેવામાં આવે છે તે એક સમયની પર્યાય ધર્મની પર્યાય. તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમ કહ્યું એમાં શું કહ્યું કે એમાં બે કહી દીધા, ત્રિકાળી સ્વભાવ પણ કહ્યો અને એક સમયની ધર્મની પર્યાય પણ કહ્યું. બંનેને ભેદ પાડીને જુદા જુદા ન કહ્યા, પણ તે સ્વભાવમાં તે ધર્મ પર્યાયે અભેદતા સાધે છે એવી વાત કહી. એવી જે અભેદ વિવિક્ષાનું કથન તેને વસ્તુનો સ્વભાવ તે ધર્મ વસ્તુ સ્વભાવ ધર્મો એમ કહી આવી રીતે કહેવું છે. વ્યાખ્યાનમાં એમને પોતે પોતાને ઘરે માથે કેવી રીતે કાઢે વસ્તુનો સ્વભાવ તે ધર્મ કહેવા બરાબર છે. વસ્તુનો સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ, દર્શન સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, પ્રબુદ્ધ સ્વભાવ, પ્રકાશત્વ, સ્વચ્છત્વ અનેક સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. અહીંયા અધ્યાત્મનો વિષય હોવાથી એ સ્વભાવના આધારે પર્યાય એમાં અભેદભાવ સાધે છે એમ કહીને ધર્મ કહેવાય. એટલો સ્વભાવ દર્શાવવો કે એક બી પર્યાય પણ છૂટી પાડીને ભેદ વિવિક્ષાથી કહેવાનું અધ્યાત્મનું પ્રમાણ પણ કહેવામાં આવે છે, અથવા એને નિર્વિકલ્પ પ્રમાણ, અભેદ પ્રમાણ એમ પણ કહેવામાં આવે છે.
આપોઆપ
આવે છે એ તો એ વાત ચર્ચી લીધી વચ્ચે કે ધર્મ બહાર ની ક્રિયામાં તો નથી, એટલે શરીર ની ક્રિયામાં તો ધર્મ નથી, પણ દયા દાન ભક્તિ પૂજાના શુભ ભાવ થાય એમાં પણ નથી, એ તો લઈ લીધું હોય તમારે. પણ અહીંયા તો એ વિષયની ચર્ચા બહુ નથી ઉઠાવી. શુભાશુભ ભાવ છે તો ધર્મ નથી, એમાં તો કાંઈ પ્રશ્ન નથી, ચર્ચવાનો વિષય જ નથી. પણ હવે આત્મા જે વસ્તુ છે એ વસ્તુની અંદર જે સ્વભાવ છે અને એક સમયની જે પર્યાય થાય છે જેને ધર્મ કહેવાય છે, વસ્તુના ત્રિકાળી સ્વભાવને પણ ધર્મ કહેવાય છે અને એના એક સમયના શુદ્ધ પર્યાયને પણ ધર્મ કહેવાય છે. પણ હું પહેલેથી શરૂઆતમાં કહી ઢબ લીધી છે, પદ્ધતિ સમજાવવાની છે. સ્વભાવ તો ત્રિકાળ છે અને ધર્મ તો વર્તમાન ક્ષણિક પર્યાય છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમ કે તો સ્વભાવ તો ત્રિકાળ શક્તિ છે અને ધર્મ તો વર્તમાન ક્ષણિક પર્યાય છે. હવે સ્વભાવ અને ધર્મ બે વાત એક વ્યાખ્યામાં લ્યો છો તો અહીંયા શું કહેવું છે કે ક્યાંથી મર્મ કાઢ્યો છે કે અહીં ત્રિકાળ સ્વભાવનો નિર્ણય કરીને એમાં વળીને એમાં અભેદ થાય છે તેથી સ્વભાવને પણ ધર્મ થયો છે. એટલે વસ્તુ સ્વભાવો ધર્મો એમ જે કહ્યું એમાં અધ્યાત્મ શું છે એ વાત એમને સ્પષ્ટ કરી છે. અધ્યાત્મના વિષયને ખુલ્લો છે, વસ્તુનો સ્વભાવ કે ધર્મ એ વ્યાખ્યામાંથી અધ્યાત્મ શું છે એ વાતને સ્પષ્ટ કરી દીધી કે ત્રિકાળી આત્મ સ્વભાવ એમાં વળીને જે પર્યાય ધર્મની ઉત્પન્ન થઈ એમાં કોઈ પણ જાતનો ભેદ પાડ્યા વિના સ્વરૂપનો અભેદ અનુભવ છે એને અહીંયા વસ્તુ સ્વભાવનો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમ તેને કહેવું છે. આટલી વાત સમજાય. શુભાશુભની વાતની ચર્ચા ઉઠી લીધી, કેમ કે હવે ચર્ચવાનો વિષય અહીંયા ક્યાં રહ્યો, ત્યાં અધ્યાત્મનો વિષય ચાલે છે. ત્યાં તો એકલું અધ્યાત્મ કેવી રીતે ઊભું થાય છે એની આ એક ચાવી છે. એકનું અધ્યાત્મ આમાંથી ઊભું થાય છે. શુભાશુભ ભાવ, દયાદાન, પૂજા ભક્તિના ભાવ તો આધ્યાત્મિક ભાવ નથી, એટલે આત્માના આશ્રય થતા શુદ્ધ ધર્મના પરિણામ નથી. પણ આત્મામાં ને આત્મામાં ગુણ ભેદ ને પર્યાય ભેદના જે ભેદ વિવિક્ષાથી જેની ભેદ વિવિક્ષા કરી શકાય એ રીતે જે ભેદ પાડવામાં આવે છે એમાં જે ભેદ વિકલ્પ ઉઠે છે એ પણ અધ્યાત્મના ભાવ નથી, એ પણ શુભ ભાવમાં ચાલ્યા જાય છે. આત્માના વિષય, આત્મવિષયક ભાવો છે તે પણ બધા શુભ ભાવમાં જાય છે. દુનિયા જગત આ વિષયથી એટલી બધી જગતના જીવો અજાણ્યા છે કે કોઈક આત્માની બે વાત કરે ત્યારે એમ થાય કે આને તો જ્ઞાન લાગે છે, આને પાસે કાંઈક જ્ઞાન છે એમ માની લે છે. અહીંયા તો એમ કહે છે કે ભેદ વિવિક્ષાનું પણ અધ્યાત્મમાં કામ નથી. ભેદ પાડવો આત્મામાં ને આત્મામાં ભેદ પાડવો, અભેદ વસ્તુમાં ભેદ પાડવો, ત્યાં વિકલ્પ અને રાગની ઉત્પત્તિ થાય છે અને અધ્યાત્મ શૂન્યતા થાય છે. અધ્યાત્મ ઉત્પન્ન થતું નથી પણ અધ્યાત્મ શૂન્યતા થાય છે, એ વાતનો અહીંયા નિક્ષ નિષેધ કરવો. સ્થૂળ પૂજા ભક્તિના પરિણામનો નિષેધ કરવાનું તો એક સામાન્ય વાત થઈ, પણ આત્મામાં જે પરિણામ થાય કે આવો વસ્તુનો સ્વભાવ છે, અથવા દર્શનદાન ચારિત્ર આમ કહીએ, સમ્યક દર્શનદાન ચારિત્ર આને કહેવાય. જેવો વ્યવહાર દર્શનાચાર, વ્યવહાર જ્ઞાનાચાર, આ શાસ્ત્ર વાંચના જે વ્યવહાર તપાચાર, વ્યવહાર વિદ્યાચાર, વ્યવહાર ચારિત્રાચાર, એને જે ધર્મ માને છે એનો પણ પ્રશ્ન થશે. પણ જે દર્શન જ્ઞાન ચારિત્ર જે શુદ્ધ પર્યાય છે એનો ભેદ પાડે એ વાત પણ અહીંયા નથી. કેમ કે ખરેખર તો દર્શન જ્ઞાન ચારિત્રનો પર્યાય ત્રિકાળી સ્વભાવમાં અભેદ થાય છે. ત્યાં એ ત્રિકાળી સ્વભાવનું કે શુદ્ધ પર્યાયનું ભિન્ન ભિન્ન ભેદ પાડીને અસ્તિત્વ અનુભવાતું નથી. તો કેવો અધ્યાત્મ અનુભવ છે એ વાત બતાવવા માટે ભેદનો નિષેધ કર્યો છે. બીજી વાત તો ઘણી સ્થૂળ છે. તમે તો એ લાભથી વંચિત રહી ગયા, પણ ગુરુદેવના અધ્યાત્મ ના સૂક્ષ્મ વ્યાખ્યાનો જેને સાંભળ્યા છે એ વિશે કોઈ જુદો જ પ્રકાર હતો, પ્રસંગ જ કોઈ જુદો હતો. એવા સૂક્ષ્મ અધ્યાત્મના વ્યાખ્યાનો જે ટેપમાં રહી ગયા છે, કોઈ કોઈ એવો વિષય ચાલી જાય એ અંતરંગ પરિણમન જે આત્માનું શુદ્ધન પરિણમન છે એ જેમ અંતરમુખ થઈનું પરિણમન તો બહારમાં દેખાતું નથી, પણ ભાષા દ્વારા એ પરિણમનને સ્પષ્ટ કરવાનું ઘણું બીજું છે. અને જગતને વિરોધ કરનાર એવા જગતને એક વાર ઊભું રહી જાય છે કે કાંઈક ઠીક છે, એની પાસે આમની પાસે કોઈક એવી ઠીક છે કે જેની બરાબરી કોઈ કરી શકતી નથી. મને નામે ઘણું ચાલે છે પણ ધર્મનો વિષય કેટલો ગુપ્ત છે, કેટલો ગૂઢ છે, કેટલો ગંભીર છે અને કેવા પ્રકારનો છે એ જ્યાં ભાષામાં આવ્યું છે ત્યાં બધું ઉમરી ગયું છે. આની બરાબરી ક્યાંય થાય નહીં. સોનગઢમાં આવનારા કેટલાક મુખ્યો તો ગુરુદેવને સાંભળ્યા પછી હિન્દુસ્તાનમાં પર્યટન કરી આવ્યા છે. ફલાણા મોટા કહેવાય છે અધ્યાત્મના ખાણ, નામ ઘણા મોટા નામ તો હોય જગતમાં પ્રચલિત, જેને ધર્મની મોટી પ્રતિષ્ઠા હોય એને મળી આવ્યા છે, એની સાથે ચર્ચા કરી આવ્યા છે, પછી ઠરીને ખામે ત્યાં આ વસ્તુ ક્યાંય અત્યારે બીજે વર્ણીજી હતા એ રીતે દિગંબરમાં, પછી આ બાજુ આ રમણ મહર્ષિ ને અરવિંદ ઘોષ ને બીજા બીજા બધા બહુ મોટા નામ યોગના પ્રયોગને અધ્યાત્મના આ વસ્તુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરીને કેવી રીતે અંતર્મુખ થવાય છે એની એકદમ પ્રસિદ્ધ સિદ્ધ પ્રયોગાત્મક શૈલી બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયને બહાર લાવતી ગુરુદેવના પ્રવચનોમાં અનેક વાર આવી છે, કે જેને સામે કોઈ કોમ્પિટન્ટ નહોતું એ વખતે, અત્યારે પણ નથી, પણ એ એમના વખતમાં પણ 45 વર્ષ સુધી એમને પ્રસિદ્ધપણે વ્યાખ્યાન હતા ત્યારે કોઈ એમની બરાબરી કરી શકે એવી એક વ્યક્તિ આ વિષયમાં અધ્યાત્મના વિષયમાં જોવા મળતો નથી. આ તો હજી ચોથા ગુણ સ્થાનની વાત છે. હવે મને નિકલ્પ ના કરો કે એનું અધ્યાત્મ કેવું છે. આ તો વિગ્રહસ્થનું ગુણ સ્થાન કહેવાય. પણ જે ભલે પોતે ત્યાગીની જેમ રહેતા હતા વૈરાગ્યમાં, સ્થાન તો ગ્રસ્ત જયારે મુનિ દશામાં તો અધ્યાત્મ ભાવ કેટલો જબરદસ્ત હોય છે કે એક વાર શાસ્ત્ર માનતા એવું કહ્યું સમયસાર કે આ સમયસાર આદિ શાસ્ત્રોમાં મહાન આચાર્યની જે ગંભીરતા છે એ તો એટલી બધી છે કે માત્ર અમારી શક્તિ છે એટલું કહીએ છીએ. વસ્તુ તો અંદર ઘણી પડી છે, માલ ઘણો પીડ્યો છે, અમારી શક્તિ જેટલો માલ બહાર કાઢીએ છીએ એમાંથી, બાકી અંદર ઘણો પીડ્યો છે. કેમ કે જે છઠ્ઠે સાતમે ગુણસ્થાને જીવતા જીવતા ક્ષણે ક્ષણે આત્મામાં જેવો અંતરલીન થાય છે પ્રત્યેક ક્ષણે, અને એ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવમાં કલમને બોલી બોલીને જે શાસ્ત્ર લખે છે એ બાલ કોઈ અંદર જુદો પૂરો અમારી તો શક્તિ છે કાઢીએ છે. આમ તો એવા મહાન દિગંબર આચાર્ય ગજબ કામ કર્યું, ગજબ અનુભવ કર્યા છે. સીધ પદને નીચે ઉતાર્યું છે, પ્રાર્થનાઓ તો ઉપર છે પણ સીધ પદને નીચે ઉતાર્યું. વાંચ્યું એક હજાર છે ધર્મના સ્તંભ જેવા છે એવા છે કુટુંબર આચાર્યો એમ કહ્યું છે. છ નંબરનું બોલ છે. ઓ મહાન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને આત્મ સ્વભાવના અમૃત વહેતા મૂક્યા છે. સ્વભાવમાં જે અમૃત છે જેને પીતા અજર અમર થઈ જવાય છે એ અમૃત કહેવાય. એ સ્વભાવમાં જંગલમાં રહીને એ સ્વભાવના અમૃત રેવડાવ્યા છે. આચાર્ય દેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. આવા દિગંબર સંતો ઉપર પણ લોકો ગમે તેમ બોલી નાખે છે કે આ શું એને કર્મ બંધાય છે એની તો એને ખબર હોતી નથી. ગજબ કામ કર્યું છે સાધક દશામાં સ્વરૂપની શાંતિ વેદતા પરિષહોને જીતીને પરિષહોથી હારી જતા નથી. એટલી શાંતિમાં મગ્ન છે કે બહારના પરિશ્રમ ઉપર વિકલ્પ નથી કે આ પરિશ્રમ મટે તો સારું. આ પરિશો શરૂ થયો છે ને હવે એ મટી જાય તો સારું એવો વિકલ્પ જેને નથી. જેણે પરિશ્રમને જીતીને પરમ સતને જીવંત રાખ્યું છે, પરમ સતને અનુભવ્યું છે અને જીવંતપણે અનુભવ્યું છે એમની વાણીમાં બારે સત્શાસ્ત્રોમાં. આચાર્ય દેવના કથનમાં કેવળ જ્ઞાનના ભંકાર વાગી રહ્યા છે. આમ કેવળ જ્ઞાન લેવાય એ કેવળ જ્ઞાનના લેવાના પ્રયત્નમાં પડેલા છે, પુરુષાર્થમાં પડેલા છે. મુનિરાજ એટલે પુરુષાર્થની મૂર્તિ જ જોઈ લ્યો. મૂર્તિમંત આત્મ પુરુષાર્થ એટલે પણ દશા એમાં કેવળ જ્ઞાનના ભંકાર વાગી રહ્યા છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર હજારો વર્ષો સુધી આ શાસ્ત્રો રહેશે. અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે. આ રહસ્ય છે કેમ અભેદ થઈ જવું, સ્વભાવને કહેતા દર્શાવતા સ્વભાવમાં કેમ વળી જવું એ સાથે સાથે આવી જાય છે. આ એક વિશિષ્ટતા છે. આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર પણ કોઈ અપૂર્વ ચીજ છે. આના આના સંસ્કાર પડે છાંટા ઉડી જાય એમ કહે છે. એ તો પોતે તો અંદર ડૂબેલા છે અત્યારની વાત, પણ એ અંદરના છાંટા ઉડી જાય, વાછટ આવી જાય અને સંસ્કાર પડી જાય, અપૂર્વ ચીજ છે, બેડો પાર થઈ છે આગળ ભવિષ્યના કાળમાં. અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. જેમ કોઈ સગાઈ કરે અને શ્રીફળ આપે છે, એમ જો આની યથાર્થ સમજણ થઈ ગઈ એની મુક્તિ નક્કી થઈ ગઈ. જે એનો મોક્ષ જ છે, એને મોક્ષ થવાનો થવાનો ને થવાનો જ છે. પૂછવું ન પડે, સમજે ત્યારે એને પૂછવું ન પડે, એને શંકા ન થાય કે મારો મોક્ષ થશે કે નહીં થાય, કે આ રીતે મોક્ષ થતો હશે કે નહીં થાય, મારા જે કર્મ માટે મોક્ષ છે એને ન લાગે. હું કહું છું કે એને અત્યંત ભાવથી ભાવવી જોઈએ. જેમ માણસને ગુસ્સો આવે ત્યારે ઉશ્કેરાત આવે, ભાવની તારતમ્યતા વધે ને, એમ જળ ને ચેતન, રાગ ને જ્ઞાન જુદા છે, એમ દુખા ભેદ વિજ્ઞાન ને તસ્માત ભેદ વિજ્ઞાન અતિવ ભાવ્ય, સતતપણે અતિશયપણે જો ભાવવામાં આવે તો જે કોઈ ગુણીઓ જ્ઞાનમાં જણાય છે એ માત્ર ગુણી છે એનું જ્ઞાન રહી જાય સહજપણે, ત્યારે તે જ્ઞાતા દ્રષ્ટાપણે રહ્યો. એ પહેલા તો જ્ઞાનમાં જ્ઞેય જણાતા ઠીક અને અઠીક જાણતા વહેત જ થઈ જાય છે. એટલે રહેવું છે છતાં રહેવાતું નથી એવી સમસ્યા ઊભી થઈ જાય છે, એ પ્રશ્ન ઉભો થઈ જાય છે. પણ એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી પસાર થતા જ્ઞાતા દ્રષ્ટાપણે પણ રહી શકાય છે, બરાબર રહી શકાય છે. ક્યારે કે શરીરમાં વેદના થતી હોય ત્યારે, રોગની પીડા ઉપડતી હોય ત્યારે, ઉપડી હોય ત્યારે પણ, પછી બીજા પ્રસંગોમાં રહી શકાય છે, સમજાવવાની જરૂર નથી. વેદના તો એક એવી નજીકના અનુભવની ચીજ છે કે જેમાં જીવના પરિણામ સહેજે સહેજે ખેંચાય છે, એટલે એને અસાતા વેદની કહેવામાં આવે. એમાં અણગમો થયા વિના રહે ને, પણ જે જીવ વેદ વિજ્ઞાનની ભાવનામાં વેદ વિજ્ઞાનને ભાવતો હોય, સતત ભાવતો હોય, તે જીવ જ્ઞાતા દ્રષ્ટા બરાબર રહી શકે છે અન્ય પ્રસંગોમાં પણ. પછી એટલે મુખ્ય વાત એ છે કે સતતપણે ભેદ વિજ્ઞાનને ભાવનાથી ભાવવું અથવા ભેદ વિજ્ઞાનની પ્રેક્ટિસ તીવ્ર ભાવનાથી કરવી જોઈએ. તો એ કાર્ય સાધ્ય છે, ન થાય એવું નથી. પ્રત્યેક ઉદયના પ્રસંગે હું જ્ઞાન માત્ર છું, એ મુખ્યપણે જ્ઞાનને સંભાળવું, જ્ઞાનને મુખ્ય કરવું, જ્ઞાન સામાન અને હું થાય છે કે આ રીતે સ્વમાં જ્ઞાન ભાવમાં આત્મભાવમાં હું પણ કરીને જ્ઞેયમાં થતું હું પણ ટાળું. એ ટાળવા માટે અંદરનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સીધો અસ્થિથી જ્ઞાનને પકડીને ન થતો હોય, ત્યારે જેમાં હું પણ થાય છે એવા જ્ઞેયને તપાસ કે આમાં ક્યાં હું છું, આમાં ઠીક પણ કેમ થયું, આ મને ઠીક છે હું પણ ને ઠીક પણ ક્યાંથી આવ્યું, કઈ ચીજ એમાં ચૈતન્યાત્મક છે, કઈ ચીજ જ્ઞાનાત્મક છે, કઈ ચીજ એમાં કયું રચકણ સુખાત્મક છે. જ્ઞાન અને સુખ એ બે ચીજ પ્રયોજન સાથે સિદ્ધિ સંકળાયેલી છે. એટલે સમયસાર કળશની ના પહેલા કળશની ટીકા કરતા પંડિત રાજમલજી એ વાત કરી કે છ દ્રવ્યોને જાણતા પોતાના સિવાય બીજા જીવ, સંસારી જીવ અને ઉદગત ધર્મ આકાશ ને કાળ છ દ્રવ્યોને જાણતા જ્ઞાને નથી અને સુખે નથી. જાણનારને એ છ ને જાણનારને જાણતા જ્ઞાને નથી અને સુખે નથી. મારું જ્ઞાન ક્યાં છે અને મારું સુખ ક્યાં છે, જ્ઞાનની અને સુખની મારું અસ્તિત્વ જ્યાં નિષ્ઠપણો થાય છે ત્યાં છે કે નહીં, એ અસ્થિનો પકડાય તો નાસ્તિકમાં હું પણ થાય છે એને તપાસવું, એની ઊંડી તપાસ કરવી જોઈએ કે આ ભ્રમણા ને આ ક્ષેત્રામણ કેમ થાય છે. હું તો નહીં શરીર અને શરીરથી ભિન્ન એવા બીજા પદાર્થોમાં હું ચૈતન્ય સ્વરૂપી આત્મા નથી અને તે પદાર્થમાં ક્યાંય સુખનું ગંધ પણ નથી, સુખનામનો ગુણ નથી, સુખનામનો પર્યાય નથી, સુખની ગંધે નથી છતાં સુખની કલ્પના થાય છે તે જૂઠ છે. તે જૂઠને સાચું માની માનીને હું અનાદિથી છેતરાતો આવ્યો છું. ભલે ભેદ વિજ્ઞાન ન થાય પણ એનો સુખનો રસ તો ફૂ કરીને ઉડી જવાનો, આટલી ઊંડા આટલા ઊંડાણમાં જાય એટલે એની જે કલ્પના છે એ ધોવાઈ જશે. જે સુખરસ ઉપજતો હતો ઈષ્ટ માનીને એ રસ તૂકો પડી જશે. જો વસ્તુના સ્વભાવને તપાસતા એ રસ ચૂકવો પડે તો એને જ્ઞાનની હસ્તી હાથમાં આવે કે હું જ્ઞાન છું અને હું જ્ઞેય નથી, હું જ્ઞાન છું અને હું રાગાદી નથી. જો જ્ઞાનની હસ્તી હાથમાં ન આવે તો એને જ્ઞેયને તપાસીને જ્ઞેયના સ્વભાવ તપાસીને જ્ઞેયાશ્રિત જે રસ છે એને તોડવો જોઈએ. રસ પર રસ તૂટ્યા વિના સ્વરસ ઉપજવાનો પરિણામમાં અવકાશ થતો નથી અને પરિણામનો આખો આધાર રસ ઉપર છે. રસ ક્યાં છે એના પર આખો આત્મા ટીંગાઈ જાય છે, આખો આખો ત્યાં એનો કરવો છે જ્યાં એનો રસ થશે. જ્ઞાન આ જ્ઞાન વિશેષ જે છે ને એટલે મુખ્ય છે, વિશેષ કહેતા આ જ્ઞાન મુખ્ય છે એટલી વાત છે. પણ પ્રયોજન એને સુખથી છે અને જ્ઞાન કોઈકનું જ્ઞાન માત્ર જ્ઞાન રાગ રહિત હોવાથી રાગથી ભિન્ન હોવાથી અકષાય સ્વરૂપે છે એટલે કે સુખ સ્વરૂપે છે, કષાય દુઃખ સ્વરૂપે છે, આતુરતા સ્વરૂપે છે અને જ્ઞાન નિરાતુર નિરુપાધિક સ્વભાવે છે. નાતા દ્રષ્ટાપણે રહેવું એમાં નિરુપાધિક ભાવે રહેવું એમ કહેવા માંગે છે. કોઈ જ્ઞેયોની ઉપાધિ જ્ઞાન ધારણ ન કરે, જે મફતની ઉપાધિ વરે છે જાણતા આવે એના બદલે માત્ર જાણે તો એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો કહેવામાં આવે. પણ એ ભેદ જ્ઞાનને ભાવ્યા વિના અને ભેદ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કર્યા વિના જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવાતો નથી. મૂળમાં ભેદ જ્ઞાન છે. સ્વામી કાર્તિકેયાનુ પ્રેક્ષા ગાથા 477. વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત સંભતું નથી. વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત સંભતું નથી એટલે કે વૈરાગ્ય વિના જગતના પદાર્થોના અપેક્ષા બુદ્ધિ સુખની અપેક્ષાવાળી ભ્રમણાત્મક બુદ્ધિ તે અવૈરાગ્ય ભાવ છે. લોકો બહારમાં ત્યાગ કરે એટલે વૈરાગ આવ્યો એ માને, પણ સુખ બુદ્ધિ ગઈ છે કે કઈ, ત્યાગ સુખ બુદ્ધિ ચડીને થયો છે કે સુખ બુદ્ધિ રહીને થયો છે આ વિષય જો ન સમજવામાં આવે તો વૈરાગ્યને ખરેખરા સ્વરૂપે ઓળખી શકાતો નથી. એટલે એમ કહ્યું કે જ્યાં સુધી પરપદાર્થમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી પદાર્થની અપેક્ષા સુખના કારણે રહ્યા કરે, પદાર્થની આસક્તિ સુખ બુદ્ધિપૂર્વક થયા જ કરે ત્યારે એ પદાર્થ એને વૈરાગ્ય છે એમ કહી શકાય નહીં, ભલે ત્યાગ હોય તો પણ. એટલે ધર્મમાં ચિત્ત સંભતું નથી. ધર્મ એટલે દર્શન જ્ઞાન ચારિત્રમાં પરિણામ રોકાય, ધર્મમાં ઉપયોગ રોકાય એને થંભો ઉપયોગ થંભો એમ કહેવામાં આવે છે. એ પરની સુખ બુદ્ધિપૂર્વકની આસક્તિના કાળમાં કદી થઈ શકતો નથી, સંભવિત જ નથી, બની શકતું જ નથી. અથવા જે જીવની એવી માન્યતા છે કે આ પદાર્થ ઠીક છે અને આ પદાર્થ અઠીક છે એને ભેદ વિજ્ઞાન થતું નથી, અને એવી ઠીક અઠીકપણાની પરપદાર્થની માન્યતાવાળાને વૈરાગ્ય નથી, અને એનું ચિત્ત કદી પરપદાર્થની અપેક્ષા છોડીને ધર્મમાં સંભે એવું બનતું નથી. એટલે એનું ચિત્ત ધર્મમાં ન રહી શકે. આગળ વિશેષ ખોલો છે વાતમાં કે આત્મા એટલે સ્વમાં, આત્મા અને સ્વમાં એટલે આત્મા અર્થાત સ્વમાં અપેક્ષા થઈ એટલે પરની અપેક્ષા થયા વિના રહેતી નથી તે વૈરાગ્ય છે. અને એમ પરની ઉપેક્ષા કરે એને અંતરમાં સ્થિરતા હોય છે. સ્થિરતા છે એકાગ્રતાનો વિષય છે, એકાગ્રતા છે ધ્યાનનો વિષય છે. આમ લોકો વિચારે છે કે આત્મામાં ઉપયોગને સ્થિર કરવો જોઈએ, પણ એ આત્મામાં ઉપયોગને સ્થિર કરવા માટે એને આત્માને ઓળખવો જોઈએ, અને આત્માને ઓળખતા આત્મામાં રહેલા ગુણ વૈભવને એ જાણે, સુખ વૈભવને જાણે, જ્ઞાન વૈભવને જાણે, ત્યારે એને આત્માની અપેક્ષા થાય. સ્વમાં અપેક્ષા એમ કહ્યું ને, અપેક્ષા ક્યારે થાય? જ્યારે સુખ દેખાય ત્યારે ચોખ્ખે ચોખ્ખું સુખ આત્મામાં દેખાય તો આત્માની અપેક્ષા થયા જ ના રહે ને. જો કે આત્મામાં સુખ દેખાય છે ત્યારે આત્મામાં અનંત સુખનો ભંડાર ભર્યો છે એમ દેખાય છે, સુખનો છાંટો નથી દેખાતો. જેમ ઘરમાં સંતાયેલા ચોરનો આંગળીનો એક ભાગ દેખાય જાય, આખી આંગળીની અંગૂઠો કે ટેરનું એક દેખાય જાય, ત્યારે એમ વિચાર નથી કરતો, એવો કુતર્ક કરતો નથી કે આંગળી દેખાણી છે પણ મારા હાથો હશે કે નહીં હોય કોને ખબર. એમ કહેશે કે મેં ચોરને જોઈ ન છે, તમે તો એક આંગળી જ જોઈ. એમ ઉપયોગ પરથી જે સ્વભાવને જુએ છે તે આખા સ્વભાવ ઉપયોગ પરથી જે સ્વભાવને જુએ છે તે આખા સ્વભાવ ઉપયોગ લક્ષણથી જુએ છે ને, ત્યારે એને અનંત જ્ઞાન આખા સ્વભાવમાં રહેલું અનંત બેહદ જ્ઞાન અને આખા સ્વભાવમાં રહેલું અનંત બેહદ સુખનો ભંડાર દેખાય છે. જેને આવું સ્વરૂપ દેખાય અનંત જ્ઞાન અને અનંત સુખ મળે એને એ સ્વરૂપની અપેક્ષા થયા જ્ઞા રહે. જેને આવા આત્મ સ્વરૂપની અપેક્ષા થાય એને જગતના પદાર્થોની ઉપેક્ષા પણ થયા જ્ઞાન રહે એને સીધો ઉપાર છે. અને નહીંતર એમ થયા પહેલા એવું આત્મજ્ઞાન થયા પહેલા કોઈ જીવને ખરેખર વૈરાગ્ય થાય, સાચો વૈરાગ્ય થાય અને પરપદાર્થની ઉપેક્ષા થાય એવું કદી બની શકે. એ બધો નામનો વૈરાગ છે, એ બધો સંસાર વૈરાગ છે, એ ક્યારે એમની વિશે સુખ થાય એને ખબર રહેશે. એ વૈરાગ્યનો કોઈ પાયો નથી. જ્યારે આત્મજ્ઞાનપૂર્વકના વૈરાગ્યનો આધારસ્તંભ છે સ્વભાવ જેવો મેરુ પર્વત, જેમ મેરુ પર્વત હલે નહીં હલે એવો હલે એક લાખ યોજન તો એનો પહોળાય છે ડાયામીટર છે કેમ હલે, ઓછી મજબૂત છે આ એનો એનો વૈરાગ છે, ખરો વૈરાગ છે, સાચો વૈરાગ છે. અને આ રીતે વૈરાગ્ય મૂળમાંથી ઉત્પન્ન થાય છે. એ વૈરાગ્યને જે સમજતા નથી એ વૈરાગ્ય નામે બીજું કાંઈ ને કાંઈ કરે છે, માને છે કે વૈરાગ છે, ખરેખર વૈરાગ છે. હા, વૈરાગ્ય વિશે બહુ સરસ ચીજો છે. શરૂઆત વૈરાગ્ય એ કોઈ રૂપાયેલો કસાય નથી, એ કોઈ આત્મામાં પરિણામ થાય એનું કોઈ દમન નથી. એ દમનને વૈરાગ્ય ન થઈ શકાય. એક સમ્યક પ્રકારે આત્માની ઉપેક્ષા આત્માની અપેક્ષા થતા તમામ જગતના પદાર્થોમાંથી સુખ બુદ્ધિ જેની ખલાસ થઈ ઉપેક્ષા થઈ એને વૈરાગ કહેવામાં આવે છે, એને નિર્વેદ પણ કહે છે. પણ એ સંવેગપૂર્વક નિર્વેદ હોય છે, સંવેગ એટલે સ્વરૂપનું આકર્ષણ, વેદપૂર્વક સમ્યક પ્રકારે સ્વરૂપનું આકર્ષણ કે સંવેગ, એવા સંવેગપૂર્વક પર પદાર્થની ઉપેક્ષા કે નિર્વેદ અથવા વૈરાગ એ ગુણ લીધા છે, સમ્યક દર્શનના અંગ લીધા છે. એ છે કે વૈરાગ વિના ધર્મમાં સુખ સંગતું નથી. આવો વૈરાગ ન હોય કે પર પદાર્થની ઉપેક્ષા ન હોય ત્યારે પર પદાર્થની ઉપેક્ષા થાય કે જ્યારે એમાં સુખ નથી એવું ચોખ્ખું દેખાય ત્યારે. મારું સુખ આમાં નથી, મારું પ્રયોજન આમાં નથી એની જ ઉપેક્ષા વાસ્તવિક થાય, નહીતર દ્વેષ થાય. દ્વેષ જુદી ચીજ છે અને ઉપેક્ષા જુદી ચીજ છે. દ્વેષ થી કોઈ પદાર્થ નો ત્યાગ કરે એ કોઈ કર્મ નો વિષય નથી, પણ ઉપેક્ષા બુદ્ધિ થઈ જાય, પોતાનું સુખ એમાં ન ભાસે ત્યારે જે પર પદાર્થ પ્રત્યે માત્ર જ્ઞાતા પણ હોઈ જાય, સાક્ષી પણ હોઈ જાય, એને ઉપેક્ષા પણ કહેશે, અને ત્યારે જ એને ખરેખર વૈરાગ્ય કરાય. એવો વૈરાગ્ય નાસ્તિની સાઈડમાં ઉભો થાય ત્યારે અસ્થિની સાઈડમાં આત્મામાં ચિત્ત સંભળે, ધર્મમાં ચિત્ત લાગે, ત્યાં સુધી ધર્મમાં ચિત્ત લાગતા નામ છે. આત્મા ને સ્વમાં અપેક્ષા થઈ એટલે પરમી ઉપેક્ષા થયા વિના રહેતી નથી, તે વૈરાગ્ય છે. એવા વૈરાગ્ય વિના કર્મ માસિક અને એમ પરમી ઉપેક્ષા કરે એટલે આ પ્રકારે જો પરમી ઉપેક્ષા થાય તેને અંતરમાં સ્થિરતા હોય, બીજા જીવને અંતર સ્થિરતાનો ઉપયોગ કદી થતો નથી. સ્વરૂપમાં એકાગ્રતા થાય ત્યારે સ્વરૂપ પ્રત્યેનું કેટલું જબ્બર આકર્ષણ ઉભું થયું હોય તો ઉપયોગ દ્રષ્ટિએ થાય એ બહુ વિચારવાનું જોયું છે. જો વિચારણીય વિષય કે એને સ્વરૂપમાં રહેલો આત્મવૈભવ જોયો હોય અને અદભુત થી અદભુત એનું આત્મ સ્વરૂપ એને પ્રતિભા છે જ્ઞાનમાં, ત્યારે જ એનું આકર્ષણ એનું થાય છે, ત્યારે જ ઉપયોગ એમાં સમજે અને ત્યારે જ એને ખરેખર પર પદાર્થમાં જ્ઞાન નથી અને સુખ નથી એ વસ્તુ એને સુખે સુખી પ્રતિભાસે છે અને એને જ વૈરાગ કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ પેદા થાય છે. ધર્મ જ્ઞાન વાળો વિકારમાં એકાગ્ર થતો નથી, એની જેને ધર્મ જ્ઞાન થયું હોય ત્યાર પછી એ ધર્મ જ્ઞાનની પરિણતિ જેને ચાલતી હોય તેને વર્તમાન અવસ્થામાં રાગદેશના વિકારાંશ ઉત્પન્ન થાય છે, જ્યાં સુધી અરિહંત દશા ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી અથવા છઠ્ઠાનું સ્થાન સુધી વિધિપૂર્વકના રાગ રાગાદી ઉત્પન્ન થાય છે તો પણ તેમાંથી એકાગ્ર થતો નથી. પરિણામ થાય છે છતાં એમાં એકાગ્ર થતો નથી, એ બધા ઉપર થયેલા પરિણામ થઈને છૂટી જાય છે. છૂટી જાય છે એમ કહો કે રાગાદી ગ્રહકર્મને ભાવકર્મ નિર્ગરી જાય છે એમ કહો, પણ એને ખરેખર એમાં એકાગ્રતા આવતી મિથ્યાદ્રષ્ટિ જીવ રાગાદી વિકલ્પ થતાં એકાકાર થઈને પરિણમે છે એવું પરિણમન ધર્મ જ્ઞાન વાળા જીવને હતું નથી કે થતું નથી. આ અંદરની પરિસ્થિતિ છે. આ જ્ઞાનીની ધર્મીની મૂળ દશા છે એને ઓછા વિના ખરેખર ધર્મીની કિંમત આવી ધર્માત્માનું મહિમા આવવો એમ પણ બની શકતો નથી અને જ્યાં એમ બનતું નથી ત્યાં તેની ઉપેક્ષા થયા વિના રહેતી નથી અને જ્યાં ઉપેક્ષા થાય છે ત્યાં એને ધર્મથી અતિ દૂર જવાનું પણ થયા વિના રહેતું નથી. આ પરિસ્થિતિ ધર્મ જ્ઞાન વાળો જીવ વિકારમાં એકાગ્ર થતો નથી, એને સર્વાંશે વિકાર ચાલ્યા ગયા છે એમ નથી. ગુણસ્થાન અનુસાર ભૂમિકાના વિકારો એને હોય છે. અવિરક્ષની દ્રષ્ટિને ચારે જતીમાં સપ્તભૂષણને છોડીને બીજા વિકારો જોવામાં આવે છે. પછી પંચમની સ્થાનમાં જેટલો પ્રતિમામાં આગળ વધે છે એટલા એટલા એ બુદ્ધિપૂર્વકના રાગ અને રાગના નિમિત્તો છૂટતા જોવામાં છૂટેલા જોવામાં આવે છે. એવી રીતે ઘણી દશામાં જેટલી સ્વરૂપતા વધીને શુદ્ધિ વધે એટલો વિકાર નાશ પામ્યો અને અશુદ્ધિ નાશ પામ્યો એટલો વિકાર નાશ પામ્યો અને વિકારના નિમિત્તોનો અભાવ જોવામાં આવે છે. પણ જેટલો છે એટલો વિકાર તેમાંથી ધર્મની કોઈ પણ ચોથા પાંચમાં સત્તાવાની સ્થાને એકાગ્ર થઈને પરિણમતો નથી, એકાકાર થઈને તે વર્તતો નથી. એવી એકાગ્રતા તો એને ભૂલમાંથી છૂટી જાય. પણ અંદર પોતે જ્ઞાન માત્ર સ્વભાવ એક છે તેનું લક્ષમાં લે છે. ધર્મ જ્ઞાન વાળો જીવ એનું લક્ષ જ્ઞાન સ્વભાવ ઉપરથી ફરતું નથી, ઉઠતું નથી. એ લક્ષ ત્યાંથી તમતેલું જ રહે છે, ત્યાંથી લક્ષ બદલતો નથી. જેમ જગતના જીવને ધન ઉપરથી લક્ષ રહેતો નથી, કઈ પણ પ્રસંગ આવે એટલે ચલો અહીંયા અહીંયા જશે. આમાં રસ્તાનું કામ કેટલું આપણે આપણને જમાવે કેટલું જાય કેટલું આવે ક્યાં જશે. જગતમાં તો આબરૂનો દાવો પૈસાથી માંડે છે. મારી આબરૂ ઉપર આને પ્રહાર કરો છો માટે મારી 2 લાખની આબરૂનો 10 લાખની આબરૂ લાવવા માંડે એ આબરૂ પૈસામાં જોખમ છે. અથવા પૈસાવાળાને જ આવ્યું છે. પ્રમાણિક માણસોને એટલું વધારે આવતું હોય છે જે કોઈ પૈસાવાળાને નથી. એ કોઈ પૈસાના તરંગમાં આવું એવી ચીજ નથી. પણ દુનિયા જે જ્ઞાનથી છે જગતના જીવોને પૈસા માત્રનું પ્રયોજન છે. તેથી બધી ચીજ ટર્મિનોલોજી પૈસામાં આવે છે. ધર્મ છે એ ધર્મના સિદ્ધાંત નું કોઈ સંબંધ કરતું હોય તો એનો દોષ કેવી રીતે નહીં મળે, ત્યાં કેવી રીતે કઈ પ્રકારના જ્ઞાન છે. આ માણસે ધર્મના સિદ્ધાંતનું ખંડન કર્યું માટે એને શું શિક્ષા થવી જોઈએ. બધા રૂપિયાના પાયાના ધર્મ સિદ્ધાંતો ગોખા કરો. જગતમાં એ સાધન નથી, એના માટે જગતમાં કોઈ સાધન નથી. સર્વસ્વ થઈ ગયું હોવાથી જગતના જીવનું લક્ષ જેમ પૈસા ઉપરથી છૂટતું નથી તેમ ધર્મીનું ચિત્ત ધર્મીનું લક્ષ આત્મા ઉપરથી છૂટતું નથી તેમ કે એમ સર્વસ્વ પૂરે પૂરે સ્વપણે પોતાપણે એનું આત્મ સ્વરૂપ જ છે. એટલે અંદરમાં પોતે જ્ઞાન માત્ર સ્વભાવ એક છે તેનું લક્ષણાલય છે, તેનું લક્ષ એને છૂટતું નથી. આર્થ જ્ઞાન ને રૌદ્ર જ્ઞાન વાળો અજ્ઞાની નિકાળ ને પરને લક્ષણાલય છે. ધર્મ ધ્યાન વગરનો જીવ છે એકલા રાજાની ભાવને અને રાજનો વિષય જે ઉપદ્રવ છે એને લક્ષ્યાલય છે એમ લક્ષ્યાથી પણ આ વિકલ્પ છે ને આ વિકલ્પ વગર શું કામ થાય. વિકલ્પ બધે ચલાવવાનો પહેલા તો વિકલ્પ થાય ને વિકલ્પ વગર તો કોઈ કામ નથી થતું. તો એક તો વિકલ્પને જ જોડે છે, વિકલ્પને જ ભાવે છે, એનું લક્ષ એના ઉપરથી છૂટતું નથી. માટે તેને ધર્મ ધ્યાન થતું નથી. એને આર્થ જ્ઞાન અને રૌદ્ર જ્ઞાન વાળાને અથવા જેનું લક્ષ પર ઉપર છે અને પ્રભાવ ઉપર છે તેને ધર્મ ધ્યાન થતું નથી. અથવા પરભાવને પણ જે લાભદાયક માને, પર પદાર્થને પણ જે લાભદાયક માને એનું લક્ષ એ પદાર્થને એ ભાવ ઉપરથી છૂટે અને ધર્મ જ્ઞાન થાય એવું સુધી બનતો નથી. એટલે એને સ્વરૂપના ઉપયોગ ક્યારે પણ શું થાય, અંતરમાં સ્થિરતા થાય આત્મામાં, તેને ક્યારે શું માનતા થાય, શું ન માનતા થાય એવા સ્પષ્ટ લીધ હોય એ ઉપર કોઈ આગળનું કાર્ય થઈ શકે.
જેવા રીતે